ઇતિહાસની તવારીખ હોય છે, એની નોંધ લેવાતી હોય છે. તુલસીજીએ માનસની રચનાની તવારીખ ઇતિહાસના પાને કાયમને માટે મૂકી દીધી અને સ્પષ્ટ રીતે કે અયોધ્યાની અંદર સરયુ નદીના કિનારે આ માનસની કથાનો આરંભ થયો. ક્યારે? સંબત 1631 આ 1631 ની સંવત, વિક્રમ સંવત. આજે 2072 ચાલે છે ને, કેટલા વર્ષ થયા? લગભગ 500 વર્ષ ઉપરની વાત છે. ત્યારે ચતુશતાબ્દી ઉજવાઈ, 400 વર્ષ પૂરા થયા ત્યારે. ત્યારે તે વખતે પણ એક માનસના પારાયણનો યજ્ઞ 30 વર્ષ ચાલ્યો. એ ચતુશતાબ્દી નિમિત્તે રોજ સવારે એક માનસ પારાયણનો પાઠ કરવો અને દર મહિને એક માનસ પૂરું થાય એ રીતનો યજ્ઞ 32 વર્ષ ચાલ્યો. એ જે ચતુશતાબ્દી ઉજવાઈ ત્યાર પછી આજ સુધી રોજ પણ એક એક માનસ માસ પારાયણ હજુ પણ ચાલે છે. એ એક તવારીખ છે અને એને પાછું 1631 ના કહ્યું, એમાં તિથિ ને વાર પણ કયા, મહિનો પણ કયો, નવમી ભોમ બાર. ભોમ એટલે મંગળવાર અને મધુમાસ. મધુમાસ એટલે શું હશે? આપણે તો ફેબ્રુઆરી ડિસેમ્બર જાણતા હઈએ, ને ભોમવાર શું? શીખીએ આપણી સંસ્કૃતિને કે આપણી સંસ્કૃતિમાં મહિનાઓના નામ છે કારતક, માક્ષર, પોષમાં. ભલે બાળકોને ઇંગ્લિશમાં ભણવા મોકલીએ પણ ઘરની અંદર એને શનિ, રવિ, સોમ શીખવાડજો, એને કારતક, માક્ષર, પોષ બતાવજો. પડવો, બીજ, ત્રીજ શું છે કે પૂનમ કે અમાસ શું છે એની સમજ આપજો. એને ક, ખ, ઘ ઘરમાં શીખવાડજો, ભલે શાળામાં એબીસીડી શીખે. નવમી ભોમ મધુમાસા, નોમ અતિ ચૈત્ર સુદ મધુમાસ, જેને અંગ્રેજો એપ્રિલ કે છે, સ્પ્રિંગ, અને આપણે ત્યાં મધુમાસ કહેવામાં આવે છે. મીઠો, ફૂલો ખીલ્યા હોય, વસંત ખીલેલી હોય, વૃક્ષો ઉપર ઘણા બધા પુષ્પો ખીલેલા હોય અને એમાંથી ભમરાઓ મધ ચૂસતા હોય, મધુમાસ. તો એને ગાડી પાછું કહ્યું કે એ દિવસ કયો છે? તો કહે છે કે જે દિન રામ જન્મ શ્રુતિ ગાવા, ભગવાન શ્રી રામનો જે પ્રાગટ્ય દિવસ છે, જેને અગાઉથી આપણા ધર્મગ્રંથોએ, મહાપુરુષોએ, ઋષિઓએ ગાયો છે, ત્યાં ગાડી અવધપુરી યહ ચરિત પ્રકાશ, આ ચરિત્રનો આરંભ. એટલે જયારે ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારે પણ, એટલે બે રીતે લીધું, ભગવાનનું પ્રાગટ્ય એ પણ અવધપુરીય ચરિત પ્રકાશ, અને તુલસીજીએ માનસની રચના કરવા માંડી એ પણ અવધપુરીય ચરિત પ્રકાશ. બંનેને એક સાથે જ એને પ્રમાણિત કર્યા કે આ છે. બીજી વસ્તુ એ કે ગ્રંથ હોય પણ આવી તવારીખ ન હોય તો કદાચ ભૂલી પણ જવાય, વર્ષો જતા, યુગો જતા. જેમ આપણે અહીંયા જ મૂળ પુરુષે સમાધિ લીધી સંતરામ મહારાજે, પણ કઈ સાલમાં લીધી હતી એ કોઈને ખબર નહોતી. જાનકીદાસજી મહારાજે એનું સંશોધન કરાવીને શોધી કાઢ્યું 1887 માઘ સુદ પૂર્ણિમા ગુરુવાર સાંજે 6 નો ટાઈમ. અને ત્યાર પછી શતાબ્દીનો ઉત્સવ મનાવ્યો કે 100 વર્ષ પૂરા થયા છે. તવારીખ ભૂસાઈ જાય અને ખબર ના પડે કે શું હતું, ક્યારે હતું. એ અજ્ઞાનના અંધકારની અંદર એવું ધકેલી જાય કે કદાચ ભગવાનનું આ પ્રાગટ્ય વિસ્મૃત થઈ જાય, ભૂલી જવાય. એટલે આ બધી જ વાતને અહીંયા તુલસીજીએ એને તવારીખ તરીકે, અને પાછું સમય કયો છે એ પણ અહીંયા ગાડી મૂક્યો છે. મધ્ય દિવસ, અતિ શીત ન અતિ ઘામા, બહુ ઠંડી વાળો પણ નહીં, બહુ ગરમી વાળો પણ નહીં. અવધપુરી યહ ચરિત્ર પ્રકાશ, અયોધ્યા નગરીની અંદર આ ચરિત્રના સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું. તુલસીજીએ રામનું પ્રાગટ્ય ક્યારે થયું હતું? દ્વાપરમાં, ત્રેતાની અંદર. પહેલા સતયુગ, પછી ત્રેતા, દ્વાપર અને કલયુગ. તો એના કેટલાય લાખો વર્ષ છે પાછા. તો એ ત્રેતાની અંદર ભગવાન અનેક અનંત વર્ષો પહેલા, એની કોઈ ગણતરી નથી. આપણે કલયુગના 4 લાખ વર્ષ ગણીએ, દ્વાપરના ગણીએ, ત્યારે ત્રેતાના ખબર પડે કેટલા છે. જેમ દ્વાપરના અંતમાં ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય થયું, એમ ત્રેતાની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. એટલે વર્ષો તો ખબર નથી કે કેટલા વર્ષ થયા, પણ તુલસીજીએ પોતાની માનસ રચનાની તવારીખ એવી આપી દીધી કે ઇતિહાસમાંથી ક્યારેય ભૂસાય નહીં, ભૂલાય નહીં. બાકી શંકરાચાર્યના પ્રાગટ્યની તિથિ શોધવા જવું પડે, કેટલા વર્ષ થયા, ચાણક્ય ક્યારે અસ્તિત્વમાં હતા, એને ભગવાન ચાણક્ય કયા છે, એને શોધવા પડે, એની તવારીખ શોધવી પડે. પણ એવી ભૂલ ન થાય એટલે તુલસીજીએ માનસની રચનાની અંદર આ બધું સ્પષ્ટ કરીને આપણને સૌને એક ઇતિહાસની તાજી યાદ, ભલે કાળ ગમે એટલો વીતો હોય તો વીતે, પણ એનું સ્મરણ તો આપણા માનસની ઉપર સદાય બન્યું રહે. એ રીતે તુલસીજીએ ગાયું કે સંબત સોરહ સે એક અતિસા, કરૌ કથા હરિપદ ધરિસી. આ કથાની રચના કરું છું અને એમાં નવમી તિથિ ચૈત્ર સુદ નોમ મધુમાસ અને અયોધ્યાની અંદર આ ચરિત્રનો પ્રકાશ થયો. જે દિન રામ જન્મ શ્રીયા તીરથ સકલ તહા ચલી આવઈ. ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોય ત્યારે આપણે બધા ક્યાં તો અયોધ્યા પહોંચીએ, ક્યાં તો દ્વારકા પહોંચી જઈએ જન્માષ્ટમી મનાવવા માટે, ક્યાં તો દ્વારકા પહોંચી જઈએ, ચાલો ડાકોર સુધી જઈએ, જન્માષ્ટમી છે, રામનવમી છે, અયોધ્યા જઈએ. તીરથ સકલ તહા ચલી આવે. ભગવાનના પ્રાગટ્ય વખતે અયોધ્યાની અંદર પણ અનેક મહાપુરુષો, સંતો, સિદ્ધો, ભક્તો એ અર્થે તીર્થ કરવા માટે જાય, અને બધા તીર્થો ત્યાં ચાલી આવે. એ કેવી રીતે હશે? સ્થાવર તીર્થો કેવી રીતે જશે? કે જે એક જગ્યાએ તીર્થ છે પણ એમાં રહેનારા જે તીર્થને તીર્થાસ્પદ તીર્થ બનાવે એ મહાપુરુષો જે જે તીર્થમાં રહેતા હોય ત્યાં ભજન સાધન ઉપાસના એ કરે, એને તીર્થપતિ કહેવાય, એને તીર્થાસ્પદ કહેવાય. કે જો તીર્થને તીર્થ બનાવ્યું, પ્રેમાસ્પદ જ્યાં પ્રેમ હોય એમ તીર્થાસ્પદ એ તીર્થને બનાવનારા, તીર્થને જાગૃત રાખવા વાળા એ તીર્થાસ્પદ મહાપુરુષો જંગમ તીર્થ સ્વરૂપે ત્યાં પહોંચે. તીરથ સકલ તહા ચલી આવે. જે મહારાજ વિચરણ કરતા કરતા એ જંગમ તીર્થ, આપણે અહીંયા સ્થાવર તીર્થ બની ગયા, અને એ તીર્થની અંદર બીજા જયારે અવસર ઉત્સવ હોય ત્યારે તીર્થાસ્પદો ને બોલાવવામાં આવે, તીર્થ પતિ તહા ચલી આવે, એ તીર્થમાં રહેવા વાળા જેની નામ ના હોય એ ક્યાં રહે છે કે હરિદ્વાર, તો હરિદ્વાર હરિદ્વારના આથો જંગમ તીર્થ આવ્યા, કાશી તીર્થ રે, અને એ તીર્થને પાવન કરવા વાળા મહાપુરુષો જયારે અન્ય જગ્યાએ આવે ત્યારે એને તીર્થ બનાવે, એવા મહાપુરુષો આવે ને બિરાજે, એક ઉત્સવ બની જાય, એક સત્સંગનો માહોલ બની જાય, એને સાંભળવા, એને દર્શન કરવા માટે, એને પામવા માટે આપણે કેટલા હજારો માણસો આવીને બેસી જાય. એટલે તીર્થપતિ સકલ ચલી આવે, આવા તીર્થપતિઓ જે પોતાના મનને ને પોતાના હૃદયને પણ તીર્થ બનાવે, જ્યાં સુધી આ કથા સત્સંગમાં બેઠા છીએ ને સાંભળતા છીએ એટલા સમય કે એટલા દિવસ મન શાંત રહેશે, મન વિચારવંત બનશે, મનની અંદર સ્થિરતા પવિત્રતા ભજન સ્મરણ આવશે. એટલે એ તીર્થાસ્પદો સૌને તીર્થ બનાવે, સૌના જીવનને પણ તીર્થ બનાવે, અને એ રીતે તીર્થમાં તીર્થાસ્પદ જાય, યાત્રીઓ જાય, અને ત્યાં આગળ એ સૌને તીર્થ જેવા પવિત્ર પાવન બનાવે છે. તુલસીજીએ કથા લખી છે, રામચરિત માનસની કથા થતી હોય, માનસ ગવાન ગાન થતું હોય ત્યાં આગળ કેવો માહોલ તૈયાર થઈ જાય છે, કેવું પવિત્ર વાતાવરણ, કેવો આનંદ આવે છે. એક જ આપણે પારાયણ ગોઠવ્યું હોય 9 દિવસનું, આટલા ભર તાપની અંદરે કોઈ એટલી સગવડો નથી, છતાંય સૌ આવીને 9 દિવસ પાઠ કર્યો. તીર્થ સકલ તહા ચલી આવહી, આમ તીર્થો ભગવાનની કથાએ પહોંચી જતા હોય છે.